शरणागत पाप पर्वतम गणयित्वान तदीय सद्गुणम अनुमाप्यतुलं हि मन्यते सहजानंद गुरु हरे सदा वर्णिवेश रमणीय दर्शनम मंदहास रुचिराननाम्रुजम पूजितम सुरनरोत्तमेर मुदा धर्मनंदन महम विचिन्ते ओम श्री पूर्ण पुरुषोत्तम नारायणाय नमो नमः अक्षरधामाधिपतये राजाधिराजाय नमो नमः परात्पराय सर्वावतारिणे श्री स्वामी नारायणाय नमो नमः सर्वकारण कारणाय श्री हरि कृष्ण महाराजाय नमो नमः कठिन तप कारिणे वनवासी श्री नीलकंठ वर्णि राजाय नमो नमः सदानंद दायिने आनंद घन मूर्तये श्री सहजानंद स्वामिने नमो नमः साधु सेवा परायणाय श्री सर्जुदासाय नमः बाल रूपाय महामनोहराय अति समर्थाय श्री घनश्याम महाराजाय नमः सद्गुरुवर्याय पंचशत परमहंस मुख्याय श्रीहरि रूपाय गोपालानंद मुनये नमो नमः सद्गुरु श्री मुक्तानंद स्वामी ने आनंदानंद स्वामी ने प्रेमानंद स्वामी ने ब्रह्मानंद स्वामी ने नित्यानंद स्वामी ने गुणातीतानंद स्वामी ने महानुभावानंद स्वामी ने कृपानंद स्वामी ने च नमो नमः सद्गुरु श्री रामदास स्वामी ने निष्कुलानंद स्वामी ने भायत्मानंद स्वामी ने योगानंद स्वामी ने व्याप्कानंद स्वामी ने सिद्धानंद स्वामी ने स्वरूपानंद स्वामी ने शतानंद स्वामी ने सच्चिदानंद स्वामी ने चैतन्यानंद स्वामी ने इत्यादि सर्वे नंद सद्भ्यो नमो नमः मम गुरु श्री राधारमण स्वामी ने नमो नमः सर्वधामस्थ सर्वमुक्तेभ्य प्रकट सर्वसाधु हरिभक्तेभ्यो नमो नमः वाला भक्तो आज विक्रम संवत 2069 भाद्रवावत त्रीजने दिवसे यानी के तारीख 22 सप्टेम्बर 2013 रविवार श्री स्वामीनारायण मंदिर कुंडल धाम द्वारा सदगुरु श्री आनंदानंद स्वामी नु आख्यान एनी सभा आरंभाई छे। आज बहु बधा गामडाओ मा शहरो मा बधे जाजी सभाओ छे। આપણે ભગવાન શ્રીની સ્તુતિ કરીએ પછી આનંદાનંદ સ્વામીની લગતી વાતો ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણનો મહિમાવર્ધક વાતો આપણે સ્વામીના આખ્યાનના માધ્યમે સાંભળીશું।
મોક્ષ તો આપ પ્રગટ છો पुरुषोत्तम महाराज सौने हये बिराजो छो प्रगट राजा धीरा
भगवान ना भक्त ने माटे मोक्ष खुद भगवान छे। प्रगट पुरुषोत्तमनी दिव्य अलौकिक मूर्ति एज भक्तने मळे एटले मोक्ष मळी गयो। एने अन्य कोई मुक्ति मां रस नथी।
મોક્ષ તો આપ પ્રગટ છો પુરુષોત્તમ મહારાજ
મોક્ષ તો આપ પ્રગટ છો પુરુષોત્તમ મહારાજ
સહુને હૈયે બિરાજો છો સહુને
હૈયે બિરાજો છો
છો
સૌને હૈયે બિરાજો છો
પ્રગટ રાજા ધીરા આજ પ્રગટ રાજા ધીરા આજ તમે પ્રગટ રાજા ધીરા
સૌનો મોક્ષ તો પ્રગટ આપણા હૈયામાં જ બિરાજે ભગવાન. આપણે ક્યાં કઈ મોક્ષ ગોતવા જવું પડે? આપણે મુક્તિ ક્યાં ઉત્પન્ન કરવાની છે? એ તો આપણામાં છે જ, બસ સ્વીકારી લઈએ.
અણુ નથી છેટા અમથી તમે અમારા ના,
અણુ નથી છેટા અમથી તમે અમારા ના,
અણુ નથી છેટા અમથી તમે અમારા ના.
આપણા સૌના હૈયામાં ભગવાન સાક્ષાત રહ્યા છે અને ભગવાન પોતે એવું કહે છે કે હું તમારાથી અણુ એ છેટો નથી, એવું કહે છે. તમે મારાથી કોઈ અણુ એ દૂર નથી, એવું ભગવાન કહે. એ સાચું બોલતા છે કે ખોટું? એમ પાકી ખાતરી છે? ભગવાન તો એવું કહે જ છે કે તમારા કોઈથી હું અણુ છે. પણ આપણે એવું કહેવા તૈયાર નથી કે હું અહીંયા તમારાથી અણુ એ છેટો નથી. ખબર નહીં પ્રોબ્લેમ શું છે. આપણે કહી શકીએ છીએ છાતી ઠોકી? ભગવાન આપણાથી અણુય દૂર નથી એ વાત આપણે માનીએ છીએ, માનવી જોઈએ. અને એ વાત માનીએ તો અંતરમાં આનંદ કેટલો થાય, અખંડ કેટલો આનંદ રહે એની કલ્પના કરો. રહે છે એવો આનંદ નથી રહેતો. તો એ સાબિત થઈ ગયું કે આપણે વાત માનતા નથી. કદાચ એવું માનતા હશો કે ભગવાન આપણામાં રહે છે, પણ પ્રકાશ રૂપે, તેજ રૂપે, પછી એને હારા શબ્દોમાં અંતર્યામી રૂપે કઈક થોડીક જણ આપણામાં હશે ભગવાનની. આપણા ભગવાન આમ વ્યાપીને રહેતા હશે આકાશની જેમ, પણ એમની અલૌકિક સુખદાયી મૂર્તિ તો અહીંથી ઘણે છેટે અક્ષરધામ છે ત્યાં છે. એ મૂર્તિ આપણામાં નહીં, એનો પ્રકાશ તેજ જરા ચેતના એવું હશે આપણા, પણ ઓલી જે મૂર્તિ પોતે પ્રગટ સાક્ષાત સર્વનું કારણ બીજ એ આપણા નહીં, એવું રહેતું છે. પણ ભગવાને એવું નહીં કહ્યું, ભગવાને તેવું જ કહ્યું છે, હું મૂર્તિ માન પ્રગટ સાક્ષાત તમારામાં રહ્યો છું, એક એક આત્મા હું જે છું એનો એ જ રહ્યો છું. બોલો, આપણે એ વાત માની લીધી હોય તો કેવા થઈ જઈએ, કેવા હોઈએ? કલ્પના કરો જોઈએ, ખાલી માનવાનું છે, આમાં બીજું તો કઈ કરવાનું છે ને? પરમ હંસ શું કહો છો? એ મનાઈ ગયું હોય તો આપણે શું હોઈએ, કેવા હોઈએ? પણ ન માનીએ ભગવાન નું આપણે ક્યાં માનીએ? આપણે દેહ નું માનીએ, ઇન્દ્રિયો નું માનીએ, અંતકરણ નું માનીએ, હગાવાલા નું માનીએ, બૈરા નું માનીએ, મા બાપ નું માનીએ, ભાઈ નું માનીએ, ભત્રીજા નું માનીએ, બેન નું માનીએ, બનેવે નું માનીએ, અંતઃશત્રુ નું માનીએ, વિષય વાસના ના દાસ રહીએ, પણ ભગવાન ના દાસ નહીં થતા ને ભગવાન નું માનતા? પ્રોબ્લેમ છે આ, આપણો પ્રોબ્લેમ છે. આપણે માનવું જોઈએ પણ માનતા નથી.
અણુ નથી છેટા આમથી તમે અમારા ના.
હટાવો એ આવરણ.
जग धणी सुख धाम केवल पियूरा आप मा
केवल पियूरा
आप मा हो केवल पियूरा आप मा
केवल पियूरा आप मा
अमृत रहो तमा सुखी रहो सदाई तमे हमारा स्वामी नाथ
सुखी रहो सदाई तमे हमारा स्वामी नाथ
ओ सुखी रहो सदाई तमे हमारा स्वामी नाथ
વાલા ભક્તો, આપણે મહારાજની સ્તુતિ કરી. આગળની સભામાં આપણે અમદાવાદમાં નરનારાયણ દેવની પ્રતિષ્ઠાની વાત કરી હતી. સર્વાવતારી શ્રીહરિએ અનંત આત્માઓના કલ્યાણને માટે ભારત ભૂમિમાં પહેલું વહેલું શ્રી નરનારાયણ દેવનું મંદિર કર્યું અને એ મંદિર બાંધ્યાનો યશ ભગવાને આનંદાનંદ સ્વામીને આપ્યો. સુરતચંદ્ર તપશે ત્યાં સુધી અમદાવાદનું મંદિર રહેશે, નંદનારાયણ દેવ એમાં બિરાજી દર્શન દેશે, હોના કલ્યાણ કરશે, અને એ મંદિરની સાથે બધા આનંદાનંદ સ્વામીનું નામ લેશે કે આ મંદિર આનંદાનંદ સ્વામીએ ભગવાનની આજ્ઞા માથે ચડાવી ખૂબ દાખલો કરીને બાંધ્યો છે. આજે 200 વર્ષે આપણે આનંદાનંદ સ્વામીની આ કથા, અમદાવાદ મંદિરની વાતો, નરનારાયણ દેવની પ્રતિષ્ઠા વિધિ બધું ગાઈએ છીએ ને, આપણી પેઢીઓની પેઢીઓ પેઢીઓની પેઢીઓ વર્ષો સુધી આ કથા ગાયા કરશે. આ ભગવદ્ કાર્ય ભગવદ્ ચરિત્રને ગાતા સાંભળતા કંઈક ના કલ્યાણ થઈ જશે. હવે આવે છે અમદાવાદની 84ની વાત. ભગવાન શ્રી હરિ મોટું શિખરબદ્ધ મંદિર કરી એમાં મૂર્તિઓની સ્થાપના કર્યા પછી એવું કહેતા કે પ્રતિષ્ઠા વિધિ ત્યારે પૂર્ણ થાય, હવે બ્રાહ્મણની 84 કરીએ ત્યારે, એટલે આપણે બ્રાહ્મણ જમાડવા. એમ ભગવાન શ્રી હરિએ મુક્તાનંદ સ્વામી વગેરે સદગુરુને બોલાવ્યા અને એવું કહ્યું કે હે સંતો, આપણે નરનારાયણ દેવની પ્રતિષ્ઠા કરી, દેવ પધરાવ્યા, તે માટે બ્રાહ્મણ જમાડવા જોઈએ. એમ કહીને આનંદાનંદ સ્વામીને પૂછ્યું કે સ્વામી, તમારા કોઠારમાં રૂપિયા હોય તો બ્રહ્મભોજન કરાવવાનો લાવો લઈ, કોઠારી તમે છો, નાણાં વગર કામ થાય નહીં. કોઈ પણ આયોજન કરવું હોય તો નાણાં માણા બે જોઈ, એકલા પૈસે કામ થાય નહીં, સ્વયંસેવકો જોઈ, ધડી ધડીને કામ કરે. બોલો સ્વામી, કોઠારમાં રૂપિયા કેટલા? મહારાજ, કોઠારમાં તો કાંઈ રૂપિયા નથી. ના, કોઈ ધનાઢ્ય હરિજન રૂપિયા આપે એવો છે ખરો? મહારાજ, કોઈ ભારે ધનાઢ્ય હરિજન છે નહીં. નહીં, ના, કે જે આપણને રૂપિયા આપે. સ્વામી, વિચારો તો ખરા, કોક તો નીકળે અમદાવાદ જેવું શહેર છે. હા મહારાજ, એક લાલદાસ ગોરા થોડા રૂપિયાના આસામી છે એવું? હા મહારાજ. તો સ્વામી, લાલદાસ ગોરાને બોલાવી આપો. સારું, બોલાવ્યા. મહારાજ પૂછે છે કે લાલદાસ, કે જી પ્રભુ, તમારી પાસે રૂપિયા કેટલા છે? એટલે લાલદાસ આજુબાજુ જોવા માંડ્યા, કેમ જે વ્યવહાર બધા સાંભળી જાય ને ખુલ્લો થઈ જાય એ ઠીક નહીં, પણ સંતો જ ઊભા હતા એટલે વાંધો નહીં. કે મહારાજ, તમારી કૃપા છે, 7000 રૂપિયા મારા ઘરમાં છે. લાલદાસ અત્યારે જોતા હોય તો લાવી આપો એમ તૈયાર છે કે? હા મહારાજ, 7000 રૂપિયા મારા ઘરમાં પડ્યા છે અને એટલાનો જ હું આસામી છું. લાલદાસ, એ રૂપિયા તમે અમને આપશો? મહારાજ, વાંધો નથી મને આપવામાં, પણ મારા ઘરના મનુષ્યને જરા પૂછીને કહીશ. હસતા હસતા મહારાજ કે, જાઓ જાઓ, ઘરના મનુષ્યને પૂછી આવો. શેઠ ઉપડ્યા ઘરે, ચા ગઈ કે? હા, આપણી પાસે 7000 રૂપિયા છે, તેને મહારાજ માગે છે. સાંભળ્યું કે નહીં તે? મહારાજ માગે છે. ત્યારે ઘરના મનુષ્ય એવો જવાબ આપ્યો છે,
રૂપિયાએ આપણને હરિએ જ આપ્યા છે પતિદેવ, રૂપિયાએ આપણને હરિએ જ આપ્યા છે, માટે એ છે શ્રીજીના એને જ દેવાના છે, એ રૂપિયા એને જ દેવાના છે. બધાને આવી સમજણ હોય, પતિ થોડુંક દાન દઈ આવે તા ઘરમાં બૈરું કેટલોય ડખો કરે. અમારે એક ભગત છે કે મારી રસોઈ રાખો. કીધું હારું, લખો પેલા લિસ્ટમાં તમારું બોર્ડમાં નામ. થકે ના ના ના, મહેરબાની કરજો, ખાનગીમાં રાખજો. કેમ? કીધા જેવું નથી સ્વામી, સમજી જાઓ ને. હારું, નામ ન લેતા. લ્યો ને કહી દઉં, સંતોની આગળ સાચું કહેવામાં કાંઈ વાંધો નહીં. ઘરનું માણા બહુ એવું છે, એને જો ખબર પડે કે આને સાધુ માટે રૂપિયા વાપર્યા, રસોઈ દીધી, એક અઠવાડિયું અમારે ઘરે સાંભળે સાંભળે જ કરવું પડે. જાઓ વાપરી આવો, વાપરી આવો, બધું ખવાડી દો સાધુને તમારા. પછી મેં સવાલ કર્યો કે તમારા ઘરના બધું રળી લાવે છે? ના રે ના, કે રળે જ કોણ? મને કે હું નોકરી કરું છું, મારે પગાર સારો છે, ઘરના કાંઈ કામે નથી જતા, ફૈદ્યું નથી રળતા. મેં કીધું તઈ આટલું બધું કેમ? મને કે એ જ વાંધો છે, કોને કહેવા જવું? તમને જોઈને એટલો બધો આનંદ થાય છે કે આ માર્ગે હું કેમ ન આવ્યો. હા હા, મોડું બહુ થઈ ગયું. બધું અમે રળીએ, કામ અમે કરીએ, પૈસા અમે લાવીએ, તોય બધો રોબ એનો. મેં કીધું આમ જરાક ન માનો તો વાંધો હું આવે? અરે તમે કેવું બોલ્યા મને, કે હક જ નહીં પછી ઘરમાં. એને કાંઈક રાજી રાખી, પસંદ રાખી, પછી જ અમારે શાંતિથી રોટલા ચવાય અને ખાઈધું પચે. બાકી તો વાત કરો માંગે. આ વાત તો અનુભવી પુરુષો જાણે, બધાને ન સમજાય એવી વાત છે. પણ આ લાલદાસ ગોરાના ધર્મ પત્ની ભગવાન પ્રગટ પુરુષો તમને સારી રીતે સમજે છે. એટલે એમ કીધું, આપી દો મહારાજ ને રળી ખાશું આપ. મને પૂછવાનું કીધું મહારાજને કેવું લાગે કે આના ઘરના આને બિચારાને જરાય આખો પાછો સહકવા દેતા લાગતા નથી? કાને એને મારી આબરૂ ઓછી થાય મહારાજ આગળ. તમારે આવું બોલાય નહીં મહારાજ આગળ કે હું મારા ઘરના પૂછી લો. અને અમથું વ્યવહારમાં પૂછીને જ થતું હોય તોય માણા ન બોલે ક્યાંય. એમ કે વિચારી જો, વિચારવાનું બીજું કાંઈ ન હોય, ન્યા જઈને જ હાથ જોડવાના હોય, આમ કરવું કે ન કરવું એ વિચાર તો ઓલ્યા કરે. આને તો કામ જ કરવાનું હોય લબર સ્ટેમ્પની જેમ. તમે મહારાજ આગળ મારું નામ લીધું કે મેં તો કીધું ઘરના પૂછવું પડે. ભારે કરી જાઓ જાઓ જાઓ, 7000 રૂપિયા લઈને ઉપડો, પ્રભુના ચરણમાં ભેટ ધરો. એટલે લાલદાસ ગોરા આવ્યા, 7000 રૂપિયા લેતા આવ્યા અને ભગવાન સ્વામિનારાયણની આગળ મેલ્યા. મહારાજ બહુ રાજી થયા. વાહ ગોરા વાહ, આવો જરા ઓરા, એમ કહીને પાસે બોલાવ્યા. વાહ થાપડ્યો મહારાજ, સાબાશ તમને. અમારે બ્રાહ્મણોની જે લક્ષી 84 કરવી છે તે અમારે તમારા રૂપિયા કામ આવી જાય બ્રહ્મભોજનમાં. પછી સંતો કે મહારાજ રૂપિયા તો થઈ ગયા, પણ હું બધા બ્રાહ્મણોને બોલાવીને પૂછવું પડશે ને કે તમે જમવા આવશો કેમ? તો કે પૂછીને કરવું સારું. ભૂદેવો પ્રસન્ન થઈને ભોજન કરે તો 84 થાય. ખવડાવાળા હોઈએ પણ ખાવનારા ન હોય તો હું? તો કે એ વાત મુદ્દાની. પછી બ્રાહ્મણના આગેવાનને બોલાવ્યા. આગેવાન ભૂદેવો આવ્યા, બોલો ટોમીનાલા ને શું અમારું કામ પડ્યું? કે ભૂદેવો તમારું કાંઈ બીજું કામ નથી પડ્યું, પરંતુ અમારે બ્રહ્મભોજન કરાવવું છે એમ. હા, શું નિમિત્ત છે? નિમિત્ત કાંઈ નહીં, અમદાવાદમાં મંદિર કર્યું ને દેવ પધરાવ્યા એટલે અમે વિચાર્યું કે બ્રાહ્મણ જમાડીએ. વાંધો નહીં, કે દિવસે કરવાનું છે? પરમ દાડે. રેવાશંકર જટાશંકર કેવી વાત કરે સ્વામિનારાયણ, છોકરા જેવી. પરમ દિવસે અમદાવાદના બ્રાહ્મણોની ચોરાસીની વાત કરો છો? હા હા સ્વામિનારાયણ, તમારે ચોરાસીનો સામાન કાંઈ નથી ને પરમ દાડે ચોરાસી કરવી એમ કહો છો, તે વાત કેમ બનશે? તમે આગળથી કાંઈ પરિયાણ કર્યું છે કે ના? તો બને કેવી રીતે? ભૂદેવો તમારે સામાનનું કામ છે કે જમવાનું કામ છે? આ એ વાત મુડ્ડાની કરી તમે. જો તમે આ પાડો તો બધું અમે તૈયાર કરી દઈ. એકબીજા ભૂદેવો એકબીજા સામુ જોઈને કે આપણે હું વાંધો પાડો ના. હા સ્વામિનારાયણ, જમવા આવશું પરમ દાડે, પાકું છે ને? કે પાકું. ભૂદેવોએ હા પાડી એટલે મહારાજે આનંદાનંદ સ્વામીને કહ્યું કે સ્વામી, આ બ્રાહ્મણોની ચોરાસીનું બધું જ કામ હું તમને ભણાવું છું, તમે મુખ્ય રહી બ્રહ્મ ચોરાસી કરી દો. એમ મહારાજે આજ્ઞા કરી. પછી આનંદાનંદ સ્વામીએ બધા મોટા મોટા હરિભગતને બોલાવ્યા અને કહ્યું કે જાઓ અમદાવાદ શહેરમાં, લ્યો આ 7000 રૂપિયા સામાન લઈ આવો અને કાંકરિયા સરોવરને કિનારે ઢગલા કરો. પછી હરિભક્તોએ સર્વે સામાન કાંકરિયા તળાવ ઉપર પુગાડ્યો, ખરીદીનો. કેટલોક તો જાંગડી લઈ આવ્યા, વપરાશે તો વાપરશો ને પાછો. વેપારી કે કાંઈ વાંધો નહીં, એમને હારો લાવશો એટલે હું, જો બગાડીને લાવશો તો નહીં લઈ. તો કે ભાઈ એમને લાવશું, પડી ખા પેક. અને ધમધમાટી બોલી, ચોરાસીની તૈયારી થઈ. ભગવાન સ્વામિનારાયણ ત્યાં પધાર્યા અને એમ બોલ્યા, સાંભળો બધા સાંભળો, જેને અમારી પૂજા કરવી હોય તે બ્રાહ્મણની પંક્તિ થયા મોર પૂજા કરો, અને આજ અમારે બ્રાહ્મણની પંક્તિ થશે ત્યારે હાલવું છે. પછી હરિભક્તોએ પૂજા કરી, ભગવાન શ્રી હરિ બેઠા અને હરિભગત આવ્યા બધા પૂજા કરવાઓ. એક પછી એક પૂજા કરતા જાય ને ભગવાનના ચરણમાં ભેટ મૂકતા જાય. બધા હરિભક્તોએ પૂજા કરી લીધી, મહારાજના ચરણમાં રૂપિયાના ઢગલા થયા. મહારાજ કે અમારા કોઠારી પ્રભાશંકર અને લાધો ઠક્કર ક્યાં ગયા? જી મહારાજ અહીંયા જ ઊભા છે, આવું બધું આવતું હોય ત્યારે અમે અહીંયા જ હોય. રૂપિયા ગણી લ્યો. હા મહારાજ, એ અમારું કામ. એમ કરીને બધા રૂપિયા ગણ્યા, 7000 ને ઉપર 1/2 રૂપિયો થયો. બોલો. મહારાજે આનંદાનંદ સ્વામીને કહ્યું કે લ્યો સ્વામી આ 7000 રૂપિયા અને લાલદાસ ગોરાને આપી દો પાછા. તે લાધા ઠક્કરનું મોઢું ઉપડી ગયું કે મહારાજ હું કહો છો? તો ભાઈ એના લીધા તો દેવા ન પડે તો દઈ દેવાના છે. હા મહારાજ, આ તો ભાતા માટે પણ ન વધ્યું. મહારાજ કે હવે અમે પ્રગટ ભગવાન તમારી હારીએ છીએ, ભગવાન હારીએ છીએ ને ભાતું ભાતું હું કરો છો, ભાતાનું શું કામ છે? તો કે આ એ વાત સાચી, તમે છો એટલે અમારે ખાવાની જરૂર ન પડે. એટલે એમ વાત નથી, આવી રહે એમ વાત છે. હા હા આવી રહે, તમે હો ને હું ખામી હોય એમ કહી અને પૈસા બે કોઠારી આનંદાનંદ સ્વામીને આપ્યા. અને આનંદાનંદ સ્વામીએ લાલદાસ ગોરાને બોલાવીને કહ્યું કે લ્યો આ તમારે 7000 ગણી લ્યો. લાલદાસ ગોરા કે અરે સ્વામી, આ તો મેં આપી જ દીધા છે. તો કે ના, મહારાજની આજ્ઞા. અરે પણ મારા ઘરના ભઠ્ઠે એવા છે કે સાંભળી લેવાનું, આદિ સુધી સાંભળ્યું હોય થોડુંક વધારે પૈસા લઈ જાઓ. લાલદાસ ગોરાને એના ઘરના ને જે થયું હોય તે પણ આપી દીધા. અને બ્રાહ્મણની ચોરાસી ભગવાન સ્વામિનારાયણે કરી હવને જમાડ્યા આપણે 84 ની બધી બાબતમાં લાંબુ ઉતરવું નથી. આપણે તો આનંદાનંદ સ્વામીને મુખ્ય મુખ્ય રાખીને એનું આખ્યાન કરીએ છીએ, એટલે એ પોઈન્ટ લેતા આગળ જઈશું. ભગવાન શ્રી હરિ આનંદાનંદ સ્વામીને કહે છે, સ્વામી હવે અમદાવાદ મંદિરનું કામ જે કાંઈ છે તે બધું તમે સંભાળજો. મંદિર તમે પૂરું કર્યું, પ્રતિષ્ઠા બધો થઈ, વિધિ થઈ ગયો, ઉત્સવ સમયો થઈ ગયો, 84 પણ થઈ ગઈ, પણ હવે મંદિરનું બધું કામ તમને સોંપું છું, એટલે કે મંદિરના મહંત તમે. આનંદાનંદ સ્વામી કે, મહારાજ જેવી તમારી આજ્ઞા. ભગવાન શ્રી હરિ બહુ રાજી થયા. આનંદાનંદ સ્વામીને બાસમાં લઈને ભેટી પડ્યા, છાતીમાં ચરણારવિંદ આપ્યા અને અતિ રાજીપો જણાવ્યો. તમામ સત્સંગીઓને અને ગ્રામજનોને ભગવાને જમાડવાની આજ્ઞા કરી, સ્વામી બધાને જમાડજો, કોઈ બાકી રહે નહીં તો કે વાંધો નહીં, ચિંતા તમે ન કરતા, એમ કહીને ભગવાન સ્વામિનારાયણ ત્યાંથી ચાલી નીકળ્યા. ફરતા ફરતા ગઢપુર આવ્યા. આ અદભુત વાત બની. પણ અનોખી છટા શ્રીજીની અતિશય અલૌકિક રીત જોઈ થાય સૌ જીવને પ્રગટ પ્રભુમાં પ્રીત. એવા અલૌકિક છટા વાળા ભગવાન હતા. હાલતા ઉત્સવ આદરે પોતાને જ પ્રતાપ, જીવના કલ્યાણ કરવા વાપરે શક્તિ અમાપ. વાલો મારો વાપરે શક્તિ અમાપ. હૃદય આશય એક છે મારા પ્રભુજીના હૃદયમાં, આશય એક છે તારવા જીવ અનેક નથી માન વધારવા કે પૈસો વધારવો, એક નથી માન વધારવા કે પૈસો વધારવો, એક મંદિરો ઉત્સવો સમયાઓ બ્રહ્મભોજનો બધું જ કરીને બસ અનેકના કલ્યાણ કરવા, પોતાની વાહ વાહ કરાવડાવવી અને રૂપિયા ભેગા કરવા, નથી લોભ, નથી માન, નથી કોઈ બીજો સ્વાર્થ. જીવનું કેમ ભલું થાય, જીવનું કેમ ભલું થાય. આવો જ વાલા વાલા મહારાજને મનમાં ભાવ છે. હે અહો, આવા ભગવાન ક્યાંથી મળે? આપણને આપણી પડી નથી, પણ પરમેશ્વરને આપણી બહુ પડી છે. આપણને જો આપણી પડી હોત ને તો આપણું કેદાળાનું કલ્યાણ થઈ ગયું હોત. પણ ભગવાન શ્રી હરિને આપણું ભલું કરવાની જેટલી ઈચ્છા છે, જેટલું તાન છે, ભગવાન જેટલું સમજે છે, એટલું આપણે ક્યાં ઈચ્છાય છે ને તાને છે ને સમજીએ છીએ, ક્યાં સમજતા હોય તો ઈચ્છાય થાય ને તાને થાય. ભગવાન શ્રી હરિમાંથી આપણે તો શીખવું જોઈએ. ધન કે માન વધારવા કરતા નહીં તે કાંઈ, ધન કે માન વધારવા કરતા નહીં તે કાંઈ. આવું જોઈ મહારાજમાં આપણે શીખવું ભાઈ, આવું જોઈ મહારાજમાં આપણે શીખવું ભાઈ. હાજી હા, આવું જોઈ મહારાજમાં આપણે શીખવું, આપણે આવું શીખવું. ઉપદેશ લીધા જેવું ખરું આમાંથી. જો સારી સાધુતા હોય સંતમાં, વિવેક બુદ્ધિ હોય, તો એના જીવનથી અનેક માણસોને ગુણ આવે, ને ગુણ આવે તો સત્સંગી થાય. અવગુણ આવે તો સત્સંગી થયો હોય તો એ મટી જાય. આનંદાનંદ સ્વામી એવા સાધુતા વાળા, ધર્મ નિયમ પાળવા વાળા, પ્રગટ ભગવાનને માટે જીવવા વાળા, અને વળી બહુ વ્યવહારુ વિવેક બુદ્ધિવાળા હતા. સ્વામીનું જીવન જોઈ, સ્વામીનો વ્યવહાર જોઈ, ભલભલા બિન સત્સંગી માણસોને ગુણ આવતો, અને ગુણ આવે એટલે પાપ બળી જાય. ભગવાનનો, સંતોનો, ભક્તોનો ગુણ કોઈને આવે એટલે એના પાપ બળી જાય, અને પાપ બળી જાય એટલે એને તરત જ સત્સંગ કરવાનું મન થાય. બીજાને સત્સંગ થવા દેવો ન થવા દેવો, એને સત્સંગમાં આવવા દેવો ન આવવા દેવો, એ આપણા બધાના હાથમાં છે. એને ગુણ આવે એવો જો વિવેક ને વ્યવહાર રાખીએ તો એ માણસ હરિભગત થાય ને ભગવાનના ધામમાં જાય. પણ આપણે જે કોઈ ગરી ગયા સત્સંગમાં થઈ ગયા, સત્સંગીન સાધુન કહેવાઈએ અમે સ્વામી નાણિયા, પણ જો આપણું જીવન વાણી વર્તન એવા હોય કે એને જોઈને બીજા લોકોને એમ થાય કે લ્યો આવડા જોત ખરા છે ઠેકાણું કાંઈ, તો એ આપણામાં કોઈ દિવસ આવે નહીં. અર્થાત કે એને સત્સંગ થાય નહીં, અને જો એ સત્સંગી ન થાય તો એનું કલ્યાણ ન થાય. ક્યાંથી થાય એનું કલ્યાણ? કોને બગાડ્યું? આપણા આચરણે બગાડ્યું. બોલો, આપણને ખબર ન હોય અને કલ્યાણની કઠણાઈ કરી નાખી. માટે જે કોઈ ધાર્મિક ગણાય છે, જે કોઈ પ્રભુના આશ્રિત ગણાય છે, એણે બધાએ એવું જીવન રાખવું જોઈએ, નાનેથી મોટે સુધીના બધાએ, કે એનું જીવન, એનું આચરણ, એનું વર્તન જોઈ બીજા માણસોને સંપ્રદાયનો ગુણ આવે અને એ ભગત બને. હવે એવી એક વાત આવે છે, અમદાવાદ મંદિરની સેવા આનંદાનંદ સ્વામી સંભાળતા રહ્યા, મહંત થઈને કાર્ય બધું કરતા રહ્યા. તે સમયની એક વાત છે, ધનની ખૂબ મંદિરમાં ખેંચ, આજ જેવું નહીં, આજ તો આટલી ફિક્સ અને આટલા રૂપિયાને અમે વહીવટ કરીને 5 વર્ષમાં આટલા જમા કરાવ્યા છે ને, અત્યારે તો ખૂબ ધન છે, વાંધો નથી. પણ તે દિવસે બહુ તાણી, બહુ તાણી, કડિયા કારીગરને પૈસા દેવાના ચૂકવવાના ન હોય. એક દિવસ આનંદાનંદ સ્વામીએ બધા સંતોને કહ્યું, સંતો મંદિરમાં સીધું નથી, લ્યો સાંભળો, કાંઈ નવું કામ કરાવવું હોય, વંડી ચણી હોય ને પૈસા ન હોય એવું નહીં, ખાવાને ફાંફા પડે, દેવને થાળના ફાંફા પડે. સંતો કે સીધું નથી, અને આવતીકાલે કોઈના તરફથી રસોઈ પણ નથી, માટે થોડા સંતો શહેરમાં ભિક્ષા માગવા જાઓ. આ છે આપણા સંપ્રદાયનો ઇતિહાસ. નથી મંદિરમાં જારે બાજરો, નથી કોઈની રસોઈ, એટલે ભિક્ષા માગવા ગામમાં જવું પડશે. બોલો, લ્યો અટાણ છે આવું કાંઈ? બોલો. હા હા હા, કેવો કાળ હતો. પણ એ સંતો રાજી થયા, ભિક્ષા માગીને ખાવાની વાત આવી તો રાજી થઈ ગયા. હવે આપણને કોઈ કે કીધું હોય કે અહીં મંદિરમાં નથી, જાઓ ભિક્ષા માગો, દુઃખ થાય. ભિક્ષા માગવાની અમારે એમ, હવે સાધુ ને તો ભિક્ષા માગવાની એમાં હું શોભા કહેવાય. સંતો રાજી થયા સ્વામીના વચને. બીજે દિવસે સંતો અમદાવાદ શહેરમાં ભિક્ષા માગવા ગયા. કેટલાક સંતો રતનપોળમાં જઈને નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભો એમ કહીને ઉભા રહ્યા. તે સમયે અમદાવાદના નગર શેઠ હિમાભાઈ હતા, અને હિમાભાઈની માતાએ નોકરને કહ્યું, એ રામલા, આ સંતોન પૂછ, જા, શું જોઈ, કેટલું જોઈ? રામલો આવ્યો, સંતો શું જોઈ, કેટલું જોઈ? કે અમે આટલી મૂર્તિ છે, સીધું નથી મંદિરમાં, તે ભિક્ષા કરવા આવ્યા છે. અચ્છા રામલા, જા કે સંતોએ બીજે ક્યાંય જોડી માગવા જવાનું નથી, બધા મંદિરે જાઓ, થોડી જ વારમાં સીધું મંદિરે મોકલાવું છું. હિમાભાઈ શેઠની માં બોલ્યા, જતા રહ્યો બધા સંતો? સંતો કે સારું, તો વધારે માગીને ભેગું કરે ને જરૂર હું. સંતો આવી ગયા મંદિરે. આનંદાનંદ સ્વામી કેમ બધા તરત પાછા આવ્યા? તો કે હિમા શેઠ, નગર શેઠ કહેવાય, એના માજીએ કીધું છે, સીધું બધું મોકલી દઉં છું. જતા રહ્યો મંદિરે, એટલે અમે આવતા રહ્યા. થોડીક વાર થઈ, ત્યાં તો માળીએ પોતાના ઘરેથી ઘણું બધું સીધું મંદિર પુગાડી દીધું હોય, પણ ઢગલા કરી દીધા. હવે આ બધું ડોશીમાં એ કર્યું. એ વખતે શેઠનો એક હગો શ્રાવક વાણીઓ બરોબર મહેમાન થઈને ઘરમાં રહેલો, એ આ બધું જોયા કરે. એણે ધીમેરેને કહ્યું કે માજી આ બધું તમે શું કરો છો? કેમ? અરે આપણે જૈન હોવા છતાં તમે સ્વામિનારાયણના સાધુને સીધું આપ્યું? કેમ સીધું આપ્યું? મહેમાન, આ સાધુના ગુરુ તો સાક્ષાત ભગવાન છે. સાક્ષાત ભગવાન? હા, સ્વામિનારાયણ સાક્ષાત ભગવાન. લ્યો, ડોશીને ગમીને થી નીચે થઈ ગયો. પ્રગટ ભગવાન જેને ઓળખાણા નીચે થઈ ગયો એનો બેડો પાર થઈ ગયો. એના મહેમાનને કે, અને તમને ન ખબર હોય સ્વામિનારાયણ કેવા, વગર સાધને એક જ દિવસમાં એને 84 કરી. થાય કોઈથી? તમે શું જાણો? એક મુંબઈ ગયો તો અમદાવાદનો ને ખૂબ રૂપિયા કમાણો હતો. પછી એણે વિચાર કર્યો કે મારે મારા અમદાવાદની 84 કરવી. 6 મહિના સુધી સામાન ભેગો કર્યો અને પછી 84 કરી, તોય બધું ખૂટી પડ્યું હતું ને, આબરૂ ગઈ હતી. ઈ અમદાવાદની 84 સ્વામિનારાયણ એક દીમાં કરી. થાય કોઈથી? બોલો, તમે બોલો, થાય કોઈથી? બોલો શ્રાવક વાણીઓ કે એક દીમાં તો ન થાય. તમે કરી શકો? તો કે ના ના, એ તો ન થાય. અને સાંભળો, આ સ્વામિનારાયણ ભગવાનના સંત આનંદાનંદ સ્વામી છે એ બહુ મહાસમર્થ છે. તેણે દરિયાખાનના ભૂતોનો ઉદ્ધાર કર્યો હતો. તમે ત્યાં દરિયાખાનના ઘુમટમાં એક રાત રહી શકો? બોલો, તમારાથી ભૂતો? તાકા ના, એ તો ન થાય, ન થાય. સાંભળ્યું તમે? માટે એમને જમાડવાનું ફળ બહુ મળે એમ માનીને સીધું મોકલ્યું છે મહેમાન શ્રી. તે વાત સાંભળી પેલા વાણિયાને અતિશય ગુણ આવ્યો સ્વામિનારાયણ ભગવાનનો અને આનંદાનંદ સ્વામીનો. પણ ડોશી માએ એવી છટાદાર ભાષામાં વાત કરી, વાણીઓ વધારાઈ ગયો. હા, બીજે દિવસે તે વાણીઓ મંદિર આવ્યો કે અહીંયા આનંદાનંદ સ્વામી કોણ છે? આનંદાનંદ સ્વામી પાસે કોઈ લઈ ગયું. સ્વામીએ મીઠે વેણે બોલાવ્યા કે ભાઈ આવો. આનંદાનંદ સ્વામી, તમે બહુ પગી લઈ ગયો, ભૂતનો ઉદ્ધાર તમે કર્યો. હા હા હા, સ્વામી પાસે બેઠો. સ્વામીએ એવી સરસ વાતો કરી, સત્સંગ થઈ ગયો વાણિયાને. આમ સત્સંગ થાય શ્રીજી. અને તે સંતનો પડતો જરા પ્રસંગ, તરત જગના જીવને થઈ જાતો સત્સંગ. શ્રીજી અને તે સંતનો એજી પડતો જરા પ્રસંગ, તરત જગના જીવને હોજી, તરત
જગના જીવને
થઈ જાતો સત્સંગ.
થઈ જાતો સત્સંગ,
આનંદાનંદની આબરુ વધી સહુ જગમાં. સત્સંગ માય, હાજી હા,
આખા સત્સંગ માય,
આખા આખા સત્સંગ માય. હારા કામ કરીએ દાબરૂ અપ થાય વધે, અને નબળા કરીએ તો ડાઉન થાય ઘટે. આનંદાનંદ સ્વામી ભગવાનને રાજી કરવા એવા નિર્માની થઈને હારા હારા કામ કરતા, આખા સત્સંગમાં આબરૂ વધી. લ્યો, આપણામાંથી એ કોઈ એ રીતે હારા હારા કામ કરે નિર્માની થઈને તો ન વધે આબરૂ? તો પછી વાણિયાનો સત્સંગ થઈ ગયો. જોયું ને તમે, સીધાની તાણ પડી મંદિરમાં એટલે સત્સંગ થયો. કેમ સીધાની તાણ પડત નહીં તો સ્વામી કહેત નહીં ભિક્ષા માંગવા જાઓ, ને ન કહેત તો ભિક્ષા માંગવા જાત નહીં, જાત નહીં તો સત્સંગ પ્રસંગ થાત નહીં. આ તો બધું આવું છે, કોને કહેવા જાઉં? બહુ રૂપિયા જાજા મંદિરમાં હોય એટલે બધાને સત્સંગ થાય એવું છે નહીં, પણ બધાને સત્સંગ થાય એટલે મંદિરમાં રૂપિયા જાજા ભેગા થાય એવું છે. રૂપિયાનો નશો જબરો છે. હવે એક વાત એવી આવે છે, આનંદાનંદ સ્વામી મહારાજને કાંઈ કે અમારે આટલું આ જોઈએ છે, મહારાજ તરત માનતા. સમત 1878 ની સાલમાં અમદાવાદમાં નરનારાયણ દેવ પધરાવ્યા અને મોટા આનંદાનંદ સ્વામીને ત્યાં અમદાવાદ રાખ્યા હતા. મોટા આનંદાનંદ સ્વામી એટલે કે આપણે જે આખ્યાન કરી રહ્યા છીએ ત્યાંને મોટા આનંદાનંદ સ્વામી કહેતા. પછી પ્રથમ વર્ષનો અન્નકૂટ આવ્યો ત્યારે આનંદાનંદ સ્વામી વિચાર કર્યો, આ શહેર ગામ છે માટે બ્રહ્મચારી હોય તો સારું. નરનારાયણ દેવ બિરાજે છે, અમદાવાદ મોટું શહેર છે, અન્નકૂટ કરવાનો છે, અન્નકૂટ ભરાય, માણસો આવે, બધી પૂજા વિધિ આરતી પ્રસાદ પાણી, એકાદા બ્રહ્મચારી જોઈ સેવામાં. મારે મંદિરનું બધું કામ આશે તે છે અને આમાં દેવની સેવા તો બહુ કરીનો બ્રહ્મચારી છે. તે સમયે મહારાજ તો ગામ કારિયાણીમાં બિરાજતા હતા. ત્યાં અમદાવાદથી આનંદાનંદ સ્વામી કારિયાણીએ ગયા. કારિયાણી આવ્યા અને મહારાજને વંદના કરી અને વિનંતી કરી કે મહારાજ, અમદાવાદ જેવું શહેર છે માટે ત્યાં બ્રહ્મચારી મોકલો તો સારું. તે સમયે મહારાજ વસ્તા ખાચાના દરબારમાં સભા કરીને બિરાજમાન હતા. પછી મહારાજે સંતની સભા આમ જોયું એટલે સભામાં સદગુરુ આનંદાનંદ બ્રહ્મચારી બેઠા હતા. તેમને મહારાજે તર્જની આંગળીની સાને કરીને બોલાવ્યા. તર્જની આંગળી કોને કહેવાય ખબર છે? પહેલી આમ કર્યું એટલે બ્રહ્મચારી તરત ઊભા થઈને મહારાજ પાસે ગયા, બે હાથ જડીને ઊભા રહ્યા. આનંદાનંદ બ્રહ્મચારી, હા પ્રભુ, તમે અમદાવાદ જશો? મહારાજ, આપ તો મારા ઈષ્ટદેવ છો, જશો એમ તમારે કહેવાય નહીં, સીધી આજ્ઞા કરે. તમે કરો જ્યાં આજ્ઞા ત્યાં હું તરત જ જાઉં, તમને સદા રિજાવાનો છે મુજ દિલમાં ભાવ. તમે કરો જ્યાં આજ્ઞા ત્યાં હું તરત જ જાઉં, જોયું, તમને સદા રિજાવાનો છે મુજ દિલમાં ભાવ. ભાઈ છે મુજ દિલમાં, જો આવો ભાવ હોય તો તરત જ જાય. જો આપણા લંગાળા વાળા જીવરાજ દાદા, કાઠિયાવાડી માણસ, કુંડલમાં પથ્થાણમાં એ બધા ભાભા ભેગું રહેવું એને ઘણું ગમે, પણ સંતોએ આજ્ઞા કરી કે તમારે વડોદરા રહેવાનું છે. તો વડોદરા રહ્યા છે કે નહીં? પ્રેમથી રહ્યા છે ને, સેવા કરે છે. આ કહેવાય રાજી કર્યાનો ભાવ. અહીંયા કુંડળની એ વાસના થઈ જાય. ભગવાનને વિશે વળગવું હોય, જોડાવવું હોય તો ક્યાંય ચોટાય નહીં, તારે ભગવાનમાં જોડાવાય. વાત એમ છે, તમને કીધું હોય કે હવે તમારે વડોદરા રહેવાનું છે તો રહ્યો કે જરા બોહાવ, હૃદયમાં જોઈને પાકું કહેજો. અને આ અમારા સંતો છે એને તો કહીએ વડોદરા રહ્યો તો વડોદરા રહે, ગામડા ફરવા જાવ તો ગામડે ફરવા જાય, સાધુને જ્યાં રાખો ત્યાં રહે ને જેમ કહો એમ કરે. પણ તમારું કેમ છે? તમે ખરા એક, એ જાણ્યું, ધનજી ભગત ખરા, કોડભાઈ ખરા, તો પણ દાદામાં હિંમત ખરી, હાંકરોળામાં ખરી, કાળુ દાદા ખરા, એમ ઘણા નીકળ્યા. પણ સાબાશ તમને, સાબાશ. એકવારથી આ લોકોને તાળીથી વધારે કહેવું પડે.
તમે કરો જ્યાં આજ્ઞા ત્યાં હું તરત જ જાવ. અરે તમે કરો જ્યાં
આનંદાન બ્રહ્મચારી કે છે,
તમને સદારી જવાનો,
તમને સદારી જવાનો,
કે જી તમને સદારી જવાનો,
તમને સદારી જવાનો,
છે જ મુજ દિલમાં ભાવ,
છે મુજ દિલમાં ભાવ,
બાલાજી છે મુજ દિલમાં ભાવ, માટે તમે કરો જાગના.
પછી મોટા આનંદાનંદ સ્વામીને બોલાવીને મહારાજે કહ્યું, આ આનંદાનંદ બ્રહ્મચારી તમારી સાથે અમદાવાદ આવે છે, તે મૂળજી બ્રહ્મચારી જેવો હશે. મહારાજ આવું બોલ્યા. શું બોલ્યા? તે મૂળજી બ્રહ્મચારી જેવો હશે. ભગવાન તો બોલે ને,
રૂડું થાય સબ જીવનું, શોભે જેમ સત્સંગ
રૂઢો થાય સબ જીવનો શોભે સત્સંગ જેમ
શોભે સત્સંગ જેમ
શોભે સત્સંગ જેમ
વધે સત્સંગ જેમ કરતા હતા
તેમ તેઓ કરતા હતા
રાખીસ દાયે ને
રાખીસ દાયે ને
મોટા આનંદાનંદજી બ્રહ્મચારી આનંદ
મોટા આનંદાનંદજી બ્રહ્મચારી આનંદ
બંને રહ્યા શ્રીપુરમાં
બંને રહ્યા શ્રીપુરમાં
ભજે શ્રી સહજાનંદ આનંદાનંદજી ના આખ્યાન માં એક આનંદાનંદ ઉમેરાણા એક ના થયા બે આગે જતા બે ના થશે થાય ને ત્રિવેણી સંગમ ન થાય સ્વામિનારાયણ ભગવાન નો આનંદાનંદ સ્વામી એ વારે વારે રાજી પોલી દેલો વારે વારે મહારાજ રાજી થયા ના માથે પાંચ દી થાય ને વળી રાજી થઈ જાય મહિનો થાય ને વળી મહારાજ રાજી થઈ જાય વાહ 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 આનું નામ સાચું જીવન આપણે આ સત્સંગમાં રહ્યા છીએ તો વારે વારે રાજીપો આપણે લેવો જોઈએ સો સો મહિના થઈ જાય ને બાર બાર મહિના થઈ જાય ને તોય કાંઈ રાજીપો કમાઈ નહીં અને દાડા કાઢીએ આ સારું નહીં એમાંય વળી રાજીપો કમાવાનો એક બાજુ નફો ઘણા તો નુકસાન કરે કુરાજીપો રળે બોલો એ તો કેટલી ખરાબ વાત કહેવાય કહો છો આપણે બધાએ હવની રીતે રાજીપો કમાવાની દુકાન ધંધો નાખીને બેઠા છીએ સમજ્યા કમાણી થવી જોઈએ એકે એકને કમાણી વધવી જોઈએ ભગવાન શ્રી હરિ આપણા ઉપર રોજ રોજ રાજી થાય વધુ વધુ રાજી થાય એમ કરવું જોઈએ રાજીપાનો પારો વધતો જવો જોઈએ એમાં કાપ ન મુકાવો જોઈએ આપણાથી કાંઈ એવું ન થઈ જવું જોઈએ કે આપણા ઉપર ભગવાન નારાજ થાય રાજીપો ઓછો થાય ધ્યાન રાખવું જોઈએ વિચારવું જોઈએ કે આવું વિચારીશ આવું કરીશ આવું સાંભળીશ આવું જોઈશ આવું બોલીશ તો ભગવાનને ગમશે નહીં ભગવાનના વાલા સંતો ભક્તોને ગમશે નહીં એ ખ્યાલ રહેવો જોઈએ ને આપણને રે નહીં તો તો બહુ ખોટું કહેવાય અમદાવાદ મંદિર થઈ રહ્યું છે પછી સ્વામી થોડો સમય ત્યાં જ સેવામાં રોકાયા છે ત્યાંથી આનંદાનંદ સ્વામીએ એક બે કાગળ મહારાજને ગઢડે લખેલા પરંતુ કાંઈ ઉત્તર ન આવ્યો જાણો છો તમે ઉત્તર ન આવ્યો એનો હુકામ ન આવ્યો કાગળ મહારાજની પાસે પૂગ્યો જ નહીં જાણો છો તમે શું કામ ન પૂગ્યો એ સંતોએ ન આપ્યો મહારાજને કાગળ ન આપ્યો લ્યો બોલો લ્યો બોલો સાંભળો લ્યો થાય ક્યારેક આવું હા કોઈ ઉત્તર ન આવ્યો હું તો કાગળિયા લખી લખી ઠાકી વાલાજી તારા મનમાં નથી પણ વાલાજીને કાગળ મળ્યો નથી હવે એનું કરવું હું કઈ ઉત્તર ન આવ્યો તેથી પછી વળી પત્ર લખીને બે સંતોને મહારાજ પાસે મોકલ્યા હવે તો સાધુને જ મોકલ્યા સીધા પેલા કોઈ હરિભગત પાસે મોકલ્યો હશે તો સાધુ તો હરિભગત પાસેથી જ લઈ લે લવે ક્યાંથી કાગળ સાંજે લાઈને મહારાજને દેવો દઈ દેવું જા આ તો સાચું જ આવ્યા આનંદાન સ્વામીને એ કોઈ ન આપે ને તે સંતે આવીને મહારાજને દંડવટ કર્યા પછી બંને પગે લાગ્યા સર્વ સંતો હરિભક્તોના નારાયણ કહ્યા પછી સ્વામીનો કાગળ મહારાજના હાથમાં આપ્યો અને કહ્યું મહારાજ પ્રથમ પત્ર લખ્યો તો પરંતુ ત્યાંનો કોઈ જવાબ ન આવ્યો સમાચાર ન આવ્યા તેથી અમને રૂબરૂ કાગળ લઈને આનંદાનંદ સ્વામી મોકલ્યા એટલે મહારાજ ચમક્યા
તરત જ મહારાજે મુક્તાનંદ સ્વામી આદિ સદગુરુને બોલાવ્યા ઇમરજન્સીમાં, આવો બધા ક્યાં ગયા, અને કહ્યું આનંદાનંદ સ્વામીનો કાગળ આવ્યો તો? બધા સાધુ કે આવ્યો તો, અમને સમાચાર કેમ ન આપ્યા? મહારાજ જન્માષ્ટમી ઉપર આનંદાનંદ સ્વામીના મંડળને આપ તેડાવશો એવું જાણીને સમાચાર ન આપ્યા, એમ જવાબ આવ્યો સાધુ. અમારે એમ કે તમે તેડાવવાના જ છો ને, એટલે ભેગા થઈ જ જવાના છે ને, એમાં હું કાગળ આપવો એમ. પણ સ્વામિનારાયણ ભગવાન બધું સમજી, બધું સમજી ગયા, તરત સમજી ગયા. હવે આવું બને તો આપણે સમજી જઈએ તો મહારાજ તો સમજે. પછી સંતોએ આપેલો તે પત્ર મહારાજે સુખમુનિ પાસે વંચાયો, વાંચો. પછી વળી એમ બોલ્યા, જે બે પત્ર આનંદાનંદ સ્વામીને આવ્યા તોય અમને સંભળાવ્યા નહીં, એમ કહીને થાળ જમવા બિરાઈ જાય. પણ વાત મહારાજના મનમાં રહી કે કઈક રંધાય છે. પત્ર આવે જો કોઈનો, મોટાને દેવો તરત, જ્યાં પુગાડવો પડે ત્યાં પુગાડી દેવો પડે, વચ્ચે કોઈ રોકી રાખે એ હારું નહીં. આજ રૂડો વિવેક છે રાખવી તેની સુરત, પત્ર આવે જો કોઈનો, મોટાને દેવો તરત, આજ રૂડો વિવેક છે રાખવી તેની સુરત, કોઈનો પત્ર છુપાવવો કે વાંચી લેવો નહીં, વિવેક એવો રાખવો સૌએ ડાયા થઈ. કોઈનું કવર તો તોડાય જ નહીં, આપણો કાગળ ન હોય તો આપણે વાંચી લેવાય નહીં, આ નિયમ છે. ઘણા માણસો આ નિયમને સારી રીતે સમજે છે, પાળે છે, ઘણાને આ વિવેક નથી. તે મૂર્ખ શતકમાં આ વાત મેં કરી છે, ઘણી પાંતિયા પાડીને કરી છે. આ બધાને અક્કલ હોવી જોઈએ. મહારાજ જમી લીધો, ચલો કરી મુખવાસ લઈને ઢોલી આવીને બિરાઈ જાય, ત્યારે સંતો આવી આવીને પગે લાગી લાગીને બેઠા, ત્યારે મહારાજ બોલ્યા છે, બધા કાન ખોલીને સાંભળો, હવે ઓલા કાગળિયાનું આવ્યું. મહારાજ કે અમે એક મંદિર બાંધ્યું અને બે મંદિરનો આદર કર્યો છે ભુજમાં વડતાલમાં, ત્યાં તમે સર્વે મુજાઈ ગયા, તેથી જે મંદિરમાં રહ્યા તેમની તો તમે ખબર પણ ન લ્યો. એટલે કે આનંદાનંદ સ્વામી ત્યાં રહ્યા છે ને એમને કાંઈ તકલીફ પડે ને અમને કાગળ લખે ને તમે માળા અમને કાગળ દો નહીં, મંદિરમાં રહ્યા હોય મંદિર સંભાળતા હોય એની તમે ખબર ન લ્યો, અને કાગળ પણ અમને ન સંભળાવો. કેમ જે, હવે જોજો, કેમ જે તમારા મનમાં એમ હશે કે અમારે કોઈકને અમદાવાદમાં જવું પડશે. મૂળ તો કાગળમાં એવું કાંઈ માણાની તાણ પડે છે તો બે પાંચ સાધુ મોકલો તો સારું, વાંચી લે ને ખબર પડે કે આમાં સાધુ મંગાવ્યા છે. મહારાજને દેહ તરત કહે જાઓ, આપણે અમદાવાદ જવું પડશે. એટલે સાંભળો છે ને નવીન વાત, મળો આપણે વડોદરા જવું પડશે એકાદા ડોહા, કે અમારે કોકને જવું પડશે, તેથી કાગળ ન સંભળાયો. અને અમારો જે વિચાર છે તેમાં તમારી કોઈની દ્રષ્ટિ પૂગી નહીં, કે અમે આ મંદિરે શું કામ બંધાવીએ છીએ અને શું કામ આ બધો તમારી પાસે દાખલો કરાવીએ છીએ, તે અમારા હૃદયના આશયને તમે સમજી ન શક્યા. તો થયું, મંદિર બ્રાહ્મણોને દઈ દઈ કે, અને તમે છૂટા ફરો છો એમ ફરો કે, આવું બોલે મંદિર બ્રાહ્મણોને આપી દે, નથી કરવા મંદિર બીજું, હું તમારે જાણે કઈ વાત અમારી સમજવી નથી તો હું કરવા પણ એમ. જો ભગવાન પુરુષોત્તમ નારાયણ હતા તોય પાછી વૃત્તિ વાળી જો તરત એ મંદિર દઈ દે, તમારે નથી જ જ્યારે રસ સાધુને તો હું મંદિર રાખીને કામ છે ને. મેં શું કામ કરાવ્યું તો એ તમને કઈ નજર પડી નહીં, ધ્યાનમાં તમે લીધું નહીં. આવું થયું જો રાજીપો કપાણો વધવો જોઈએ ને, બદલે ઘટ્યો ડાઉન થયું. છૂટા ફરતા તેમ ફરો બધા વગડામાં ગયો.
નારાજ થયા શ્રીનાથજી થતા થોડો અવિવેક, નારાજ થયા શ્રીનાથજી થતા થોડો અવિવેક, રાજી કરવા શ્રીજીને, રાજી કરવા શ્રીજીને, રાખવો રૂડો વિવેક,
રાખવો રૂડો વિવેક.
વિવેકહીન પર કોઈનો રાજી પણ જ થાય,
વિવેકહીન પર કોઈનો રાજી પણ જ થાય,
રાજી પામીને સત્સંગમાં,
રાજી પામીને સત્સંગમાં,
સુખી ક્યાંથી થવાય,
સુખી ક્યાંથી થવાય,
સંતો સુખી ક્યાંથી થવાય,
સુખી ક્યાંથી થવાય.
રાજીપો સુખમાં કન્વર્ટ થાય છે. જેની પાસે રાજીપો નથી એને સુખ નથી, રાજીપો જ આપણે સુખ છે. એટલે ધ્યાન રાખવું જોઈએ. મહારાજ નારાજ થઈ ગયા એટલે મુક્તાનંદ સ્વામીને એમ થયું ભારે કરી આપણામાં કોઈકે બાઇફું, એટલે સ્વામી તરત ઊભા થઈ ગયા. હવે બાપને મનાવા તો ખરા, હાથ જોડ્યા, મહારાજ અમદાવાદના મંદિરની મારે ખબર રાખવી, બસ તમે જરાય ચિંતા કરો, માં અમદાવાદ મંદિરનું હું બધું સંભાળી લઈશ. ત્યાં તો નિત્યાનંદ સ્વામી હડફ ઉભા થયા, જાડું શરીર તોય. મહારાજ નારાજ ન થશો બાપ, ભુજના મંદિરની હું ખબર રાખીશ, બસ જાઓ પતિકીના લો. ત્યાં તો બ્રહ્માનંદ સ્વામી ઊભા થઈને બોલ્યા, મહારાજ વડતાલનું મંદિર તમે કહ્યું હતું કે કરશું તો એની ખબર મારે રાખવી, બસ તમે જેમ રાજી થાવ એમ કરવું છે. પછી મહારાજ બોલ્યા, એમ એમ જો ખબર રાખો તો મંદિર રાખીએ, નહીં તો દઈ દઈએ. સંભાળ રાખવાના હોય તો રાખીએ, આલ્યું નહીં તો કોકને. એમ કહીને મહારાજે કાગળ લખવાની મુક્તાનંદ સ્વામીને ભલામણ કરી. જે ભુજના નાના આનંદાનંદ સ્વામીના મંડળ ઉપર કાગળ લખજો, જે તમે અમદાવાદ નરનાળના મંદિરમાં જઈને સેવામાં રહેજો અને મોટા આનંદાનંદ સ્વામીના મંડળને મહારાજ પાસે મોકલજો. અને ભુજથી આનંદાનંદ સ્વામી જ્યારે મંદિરમાં આવે ત્યારે તમે, એટલે કે મોટા આનંદાનંદ સ્વામી, મહારાજ પાસે આવજો, લખો. એમ કહીને મહારાજ થાળ જમવા પધાર્યા અને થાળ જમીને મુખવાસ લીધો. ખબર પડી તમને કાંઈ, ત્રીજા આનંદાનંદ સ્વામી ઉમેરાણા, જેને નાના આનંદાનંદ સ્વામી કીધું, એ ભુજ હતા. અહીંથી મહારાજે કાગળ ન્યા લખાવ્યો કે તમે અમદાવાદ જાઓ અને મોટા આનંદાનંદ સ્વામીને અહીં મોકલો. એટલે હવે શું થયું, મોટા આનંદાનંદ સ્વામી, નાના આનંદાનંદ સ્વામી અને આનંદાનંદ બ્રહ્મચારી, આમ થયું. એટલે એની ચોખવટ કરી નાખું. શ્રી હરિના સમયે ત્રણ આનંદાનંદ સ્વામી હતા. આપણે જેનું આખ્યાન કહીએ છીએ તે મોટા આનંદાનંદ સ્વામી, અને બ્રહ્માનંદ સ્વામીના શિષ્ય જે આ ભૂત કાગળ લખ્યો એ આનંદાનંદ સ્વામી, તે નાના આનંદાનંદ સ્વામી તરીકે ઓળખાતા ને ભુજ રહેતા હતા. અને ત્રીજા આનંદાનંદ બ્રહ્મચારી, જેની હમણાં વાત આવી અમદાવાદ મંદિરમાં સેવા મોકલાઈ કારિયાણીથી, અને એ જે આનંદાનંદ બ્રહ્મચારી તે વિશેષતઃ ગઢડામાં રહેતા, સમજાણો. અને અક્ષરાનંદ સ્વામીની જે વાતો આપણે વાંચીએ છીએ ને, એ અક્ષરાનંદ સ્વામીના ગુરુ હતા આ આનંદાનંદ બ્રહ્મચારી ગઢડામાં. શિયરીએ ધામમાં જતા પહેલા બ્રહ્માનંદ સ્વામીને ભુજ મંદિરનું ધ્યાન રાખવાની ભલામણ કરી હતી, તેથી સ્વામીએ પોતાના મંડળના સુગ્ન સંત આનંદાનંદ સ્વામીને ભુજ મોકલેલા, નાના આનંદાનંદ સ્વામી. પછીથી તે કાયમ ત્યાં જ રહ્યા હતા અને તેઓ જ કચ્છ ભુજ સ્વામિનારાયણ મંદિરના આદિમહંત તરીકે અસ્તિત્વમાં આવ્યા હતા. અને હાલ ભુજના તમામ સંતો આ આનંદાનંદ સ્વામીની પરંપરાના છે. એટલે ભોજના બધા સાધુ બ્રહ્માનંદ સ્વામીના શિષ્ય પરંપરાના સંત ગણાય. બ્રહ્માનંદ સ્વામીના શિષ્ય આ નાના આનંદાનંદ સ્વામી અને એના શિષ્ય ભુજના બધા સાધુ. ભુજના બીજા મહંત અચ્યુતદાસજી સ્વામીને પણ આ આનંદાનંદ સ્વામીએ દીક્ષા આપી હતી. એટલે બ્રહ્માનંદ સ્વામીના શિષ્ય નાના આનંદાનંદ સ્વામી અને એના શિષ્ય ભુજના આદિ મહંત ગણાતા સ્વામી અચ્યુતદાસજી સ્વામી, જે બહુ સારી ઊંચી સ્થિતિવાળા હતા. અને એણે પુરુષોત્તમ લીલા નામનો ગ્રંથ લખ્યો છે, એનું આજે વિમોચન છે, આપણે પ્રકાશિત કર્યો છે. ભુજમાં કોઈ ભક્તોને શ્રીહરિ અંત્ય તેડવા આવે તો આ આનંદાનંદ સ્વામીને દર્શન આપતા. ગંગારામ મલ તથા હરજીવન મહેતાને જ્યારે અંત્ય તેડવા આવ્યા ત્યારે શ્રીહરિએ આ નાના આનંદાનંદ સ્વામીને દર્શન આપીને કહ્યું હતું કે અમે તેને તેડવા જઈએ છીએ. આ રીતે તે આનંદાનંદ સ્વામી પણ ઘણા સમર્થ અને સ્થિતિવાળા હતા. આ ત્રણેય આનંદાનંદ સ્વામી મહાન હતા, સ્થિતિવાળા હતા અને વચનશીત હતા. ત્રણેયની કેટલી વાતો છે ને કેટલાય પરચા છે. ત્રણેય આનંદાનંદજી હતા અતિશય મહાન.
ત્રણેય આનંદાનંદજી હતા અતિશય મહાન.
ઉત્તમ સ્થિતિ વાળા હતા,
ઉત્તમ સ્થિતિ વાળા હતા.
રીઝવતા ભગવાન,
રીઝવતા ભગવાન.
સર્વ રીતે કુશળ હતા, હતા અતિ પ્રસિદ્ધ. અખંડ મૂર્તિ ધારતા,
અખંડ મૂર્તિ ધારતા.
હતા તે વચન સિદ્ધ,
હતા તે વચન સિદ્ધ.
ત્રણેય હતા તે વચન સિદ્ધ. અખંડ મૂર્તિ ધારતા ને એટલે બધા વચનશીત હતા. આશીર્વાદ દેતો હોય ફળે, શાપ દેતો હોય ફળતા. આ ત્રણેયના આશીર્વાદ અને શાપની ઘણી વાતો છે. અટાણે તો આપણે મોટા આનંદાનંદ સ્વામીની વાતને લઈને બેઠા છીએ એટલે એને અનુસારે આગળ આગળ હાલ્યા જઈએ છીએ. પછી મુક્તાનંદ સ્વામીએ મહારાજની આજ્ઞા મુજબ ભુજ અને અમદાવાદ એમ બે પત્રો લખ્યા. ખ્યાલ આવ્યો? ભુજ પત્ર લખ્યો, એમાં નાના આનંદાનંદ સ્વામીને કહ્યું કે તમે અમદાવાદ જાયજો. અને અમદાવાદ કાગળ લખ્યો, એમાં એમ લખ્યું કે ભુજથી નાના આનંદાનંદ સ્વામી આવે એટલે એને મંદિરનું કામ ભળાવીને તમે મોટા આનંદાનંદ સ્વામી અહીં આવજો. મહારાજે લખાવેલો પત્ર આનંદાનંદ સ્વામીને અમદાવાદમાં મળ્યો. પછી ભુજથી સંતો ત્યાં આવ્યા એટલે સ્વામી મંડળ સાથે ગઢપુર આવ્યા. મહારાજ સ્વામી પર ખૂબ રાજી થયા, ભાવથી ભેટા. પાસે બિહારી સ્વામીને તથા તેમના મંડળના સંતોને થાળ જમાડ્યો. થોડા દિવસ સાથે ગઢડામાં મહારાજે રાખ્યા. પછી જ્યારે વડતાલ જતા ત્યારે શ્રીહરિએ સ્વામીને સાથે લીધા. હવે આનંદાનંદ સ્વામીને માથેથી અમદાવાદના મંદિરનો વહીવટ મટાડ્યો અને હારે રાખ્યા છે. હવે મહારાજ નીકળ્યા વડતાલ જવા. આનંદાનંદ સ્વામી હારે છે. મહારાજ જોટિંગડા ગામના પાદર પહોંચ્યા ત્યારે આનંદાનંદ સ્વામી મહારાજ માટે લોટામાં ઠંડુ પાણી તથા અબખોરો લાવ્યા અને મહારાજ પાસે મૂક્યું તથા આઠ વડી ધાબળી પાથરી તે પર મહારાજને બેહાર્યા. પછી જળપાન કરાવ્યું તેથી મહારાજ અતિશય રાજી થયા. જો પાછો રાજી પવિત્ર સાંભળ્યો તમે, આવી સેવા કરી નિર્માની થઈને અને સ્વામીને માથે હાથ મૂકી અતિ હેત જણાવ્યું મહારાજે. નિર્માની રહી અતિ ઘણા સેવતા પ્રેમે નાથ. અહમ થોડું કઈ હોય ને તો રાજીપો ન મળે, કટ થઈ જાય, આપણને ખબર ન પડે. કારણ જે આપણાથી અહમ હોવાને કારણે વિવેક ને વિનય ચૂકાય જ જાય. મેં જોયું છે. અને જો આપણે નિર્માની હોય ને તો ન ચૂકીએ, રાજીપો મળતો જ જાય, મળતો જ જાય, વધતો જ રહે. અહમ આપણામાં હોય ને એટલે મારા બેટાનું કાંઈક વર્તન એવું થઈ જાય એટલે કટ થાય. બીજા આપણામાં ઘણા ગુણો હોય પણ અહમ છે ને એ રાજીપો ખાનારો બહુ મોટો બળધિયો છે. ભરોટા માટે રાજીપો એકલો ખાઈ જાય. નિર્માની રહી અતિ ઘણા સેવતા પ્રેમે નાથ. તેથી પ્રગટ પ્રભુજીને પ્રેમ હતો તે સાથ. સ્વામી વયમાં મોટા હતા, મહારાજથી મોટા 20 વર્ષ. હતા તે ગુરુ ભાઈ રામાનંદ સ્વામી ના દીક્ષિત હતા, મહારાજ ના શિષ્ય નહી, રામાનંદ સ્વામી ના શિષ્ય એટલે મહારાજ ને મોટા ગુરુ ભાઈ થાય. હતા તે ગુરુ ભાઈ પરંતુ ઓળખી શ્રીજી ને નાના રહ્યા સદાય, શીખવું ભાવે આપણે નાના રહેતા સદાય, નાના રહીએ નેહથી બહુરી જે હરિરાય. નાના રહેવું એ રાજીપો કમાવાની ઉત્તમ કળા છે. ધમ ધોકાર રાજીપો રળી જો નાના રહી તો, અને મોટા થવાનો જો શોખ જાગે અને દાંડીઓ પેદા થાય તો રાજીપો ઓછો થઈ જાય. બહુરી જે હરિરાય, નાના રહીએ નેહથી, પ્રેમથી નાના રહીએ તો પરાણે રહેવું પડે ને રહીએ, એમાં કોઈ નો રીઝન. નાના રહીએ નેહથી બહુરી જે હરિરાય, મોટા રહેવાનો દાંડીઓ રાખવો નહીં જરાય, બીજા મોટા માને તેનો નથી જ વાંધો કાંઈ, આપણને નથી જ વાંધો કાંઈ. આપણે શોખ ન રાખવો, ઈચ્છા ન રાખવી, બીજા બધા આપણને મોટા માને, મોટા કરે, વખાણે, પૂજે, એનું આપણને કાંઈ નહીં. આમ વાત છે. પછી જોટિંગડેથી આવ્યા, તે ફરતા ફરતા વસો ગામ પધાર્યા. વસોમાં શ્રીહરિ જમીને સંતોને પીરસવા આવ્યા. પછી શ્રીહરિએ લાડુ પીરસ્યા અને સંતો જમવા લાગ્યા ત્યારે શ્રીહરિ કહે, હે સંતો, બધા રસ અમારી આજ્ઞામાં માનજો, લાડવામાં, દાળ ભાત શાકમાં, દૂધપાકમાં, ખીરમાં નહીં, બધા રસ અમારી આજ્ઞા માનજો. શ્રીહરિ કહે શ્રીનગર તીન મે, શ્રીહરિ કહે શ્રીનગર તીન મે, નર નારાયણ તાકે ઇન મે,
નર નારાયણ તાકે ઇન મે,
મંદિર રહે શિખર બંધ તાકે, રહાયે હમ રખે જીહા લગી,
રહાયે
હમ ન રખે તબ દેવે મગહી,
હમ ન રખે તબ દેવે મગહી.
અદ્ભુત વાત કરે. વસોમાં સંતોને લાડુ પીરસતા પીરસતા મહારાજ બોલ્યા કે આ આનંદાનંદ સ્વામી, અમદાવાદમાં પોતે બહુ મહેનત કરીને મોટું મંદિર કર્યું અને પછી અમે તે મંદિરના એને મહંત કર્યા, મુખ્ય અધિકારી બનાવ્યા, કોઠારી બનાવ્યા. અમે જ્યાં સુધી તેને ત્યાં મહંત તરીકે રાખ્યા ત્યાં સુધી રહ્યા, હમ ન રખે તબ દેવે મગહી, અને અમે જ્યારે ન રાખ્યા, કાગળની ચબરખી લખીને બોલાવી લીધા, તો બધું મંદિરનું મહંત પદ નાના આનંદાનંદજીને હોપી અને પોતે ગઢડે આવતા રહ્યા. આ આનંદાનંદ ફટ લઈને મહંતાએ મૂકી દીધી. એને ઈચ્છા નહોતી તો અમે કીધું મંદિરે કર્યું અને મહંતાએ કરીને મૂકી દો, કીધું એટલે મૂકી દીધું. જી હા રખે તબ રહેવે જે, સંત પૂરે કહાવત હે તે,
સંત પૂરે કહાવત હે તે.
આનંદાનંદ સ્વામીની જેમ જ્યાં અમે રાખીએ ત્યાં પ્રેમથી રહે અને બદલી કરી નાખીએ તો પ્રેમથી રાજી થઈ અને મૂકી દે, એને પૂરો સાધુ કહેવાય. આવું મહારાજ બોલ્યા. લ્યો, આનંદાનંદ સ્વામી ઉપર જે પોતાને રાજીપો થયેલો એ વાતને પ્રગટ કરી અને બીજા સંતોને એમાંથી પ્રેરણા લેવાની સૂચના કરી. આનંદાનંદ સ્વામીની જેમ અમે જ્યાં રાખીએ ત્યાં રહે તે સંતને જ સુખ વર્તે, એને જ સુખ વર્તે, બંધાય એટલું દુઃખ થાય છે. આવું બોલ્યા. પીરસતા પીરસતા બધા રસ અમારી આગીનામ જાણજો કે જેટલો જે બંધાય એટલું એને દુઃખ આવે આવે આવે.
બંધાત તીત ના ઉપજત દુખા, છૂટત ન અને હોત વિમોખા,
બંધાત છૂટત ન હોત વિમોખા.
વચન મે જીહા લગવર તાવે,
વચન મે જીહા
લગવર તાવે. તાકો દુખ તિહા લગ ન આતે,
તાકો દુખ તિહા લગ ન આતે.
ઇતના ઉપજત દુખા, જેટલું બંધન થાય એટલું દુખ ઉપજે ઉપજે ને ઉપજે. અને જો વધારે બંધાય જાય તો છોડાયું છૂટે નહીં, અને છેવટે છોડાવવું તો પડે જ. છોડાવીએ પછી વિમુક્ત થાય, પછી નો રહે. અમે આટલી મહેનત કરીને આટલા વર્ષથી આ બધું સંભાળ્યું ને તૈયાર કર્યું બાંધ્યું, હવે તમે કોક ને દઈ દો છો, અમારે હું તારે હવે અમારે બસ એની હેઠે રહેવાનું. ઈ અમારી ઉપર હુકમ કરે, એને હું કર્યું છે અહીંયા બધું. અમે કર્યું કેમ કર્યું ખબર છે? લોહીના પાણી કરીને કે તારે થયું. હા, લોહી પાયું ત્યારે લીમડા ઉજર્યા, હવે એના ઉપર બીજો કાગડો બેહે એમ થાય. વચન મે જુક્તિ કરત હી જેતા,
વચન મે જુક્તિ કરત હી જેતા.
અંતરયામી જાનત હી તેતા,
અંતરયામી જાનત હી તેતા.
મહારાજ કે વચનમાં જે જે યુક્તિ કરે છે એને અંતરયામી બધું જ જાણે છે.
જુક્તિ કરત તીતના દુઃખ તી નહી,
જુક્તિ કરત તીતના દુઃખ તી નહી,
જુક્તિ કરત તીતના દુઃખ તી નહી,
જુક્તિ કરત તીતના દુઃખ તી નહી.
અવશ્ય આયે બિન ન રહત નહી,
અવશ્ય આયે બિન ન
જેટલી આજ્ઞા પાલન કરવામાં યુક્તિ પ્રયુક્તિ કરે, હોશિયારી વાપરે, છટકબારી ગોતે, એટલું એને દુઃખ આવ્યા વગર નો રે નો રે નો રે, એને દુઃખ આવે. સમજાણો? આજ્ઞા પાડવામાં પછી કાંઈક ને કાંઈક આપણી હોશિયારી આવી જાય ને, એ નડે એમ કે છે મહારાજ. માટે હે સંતો, લ્યો લાડુ, વચનમાં રહેશો એટલું સુખ થશે. લ્યો લાડુ, બધા રસ વચનમાં છે. લ્યો સ્વામી, એક તમે આજ્ઞા પાળશો તો સુખી રહેશો, એવું બોલતા જાય ને પીરસતા જાય. આવી લીલા કરી મહારાજે. લ્યો, એક દિવસ ગઢપુરમાં મહારાજ બિરાજમાન હતા. તે સમયે આનંદાનંદ સ્વામી વડતાલથી આવ્યા. હવે મહારાજે એમને વડતાલના કામમાં રોક્યા છે, એટલે વડતાલ હતા તે આવ્યા. મહારાજને પગે લાગીને એમ બોલ્યા, મહારાજ અમને ગાડું બળદ હાચવે એવો એક પાળો આપો ને, ખેડવું જેવો પાળો ખેડવું આપો. ત્યારે મહારાજ બોલ્યા છે, અલ્યા આનંદાનંદ સ્વામી ભેળો વડતાલ સેવા કરવા જાય એવો પાળો કોણ છે? કોઈની પાસે છે એવો પાળો? ત્યારે સાધુ બોલ્યા, મહારાજ એવો તો એક સચ્ચિદાનંદ સ્વામી પાળો છે, સંઘો ભગત. પછી મહારાજે એ સમી મુંજપુરાના સંઘા ભગતને બોલાવીને આજ્ઞા કરી. આ સમી મુંજપુરાના સંઘા ભગત એટલે સિદ્ધાનંદ સ્વામી. મહારાજે કહ્યું, ભગત હું મહારાજ, તમે આનંદાનંદ સ્વામી ભેળા વડતાલ જાઓ. ભગત કે સારું, આજ્ઞા થઈ. પછી એણે સચ્ચિદાનંદ સ્વામીને કહ્યું, સ્વામી મને વહેલો વડતાલથી પાછો બોલાવી લીજો. ત્યારે સચ્ચિદાનંદ સ્વામી ગયા, સારું જાઓ જાઓ તેડાવશું. પછી તે આનંદાનંદ સ્વામી પેલો વડતાલ ગયો સંઘો ભગત. ત્યાં આનંદાનંદ સ્વામી અમને ગાડું બળ ધોપ્યા ને સમયાનો સામાન સર્વે ભેળો કરવા માંડ્યા.
માગે આનંદાનંદજી દેતા સજ્જે ઈશ્વર, એવો હતો વિશ્વાસ એનો વળી હેત પરસ્પર. એવા કેળવીએ આપણે વિશ્વાસ ને દઢ પ્રીત, બાલાજી ના વિશ્વાસ ને એમાં દઢ પ્રીત, તો થઈ જાય આ જગમાં આપણી પણ સુજીત.
થઈ જાય હા, પ્રભુ રાજી કરીએ શું ન થાય. એ વખત એવું હતું, મહારાજ બાળન કહી દે જાઓ, પણ હવે હોય ઓલા સ્વામી નો ઉપદેશ કરેલો લાવેલા પાળો, અને સ્વામી કે જાઓ ઓલા સ્વામી ભેગા વડતાલ, એટલે થોડી તકલીફ થાય. બંધનો જ મુજારો થાય, નહીં તો પછી ભગવાનની આજ્ઞા વાંધો કઈ ન આવે. પછી શ્રીજી મહારાજ સર્વ સંત હરિજન સાથે વડતાલ પધાર્યા, અને ત્યાં સમયો કરીને ચાલતી વખતે મહારાજે આનંદાનંદ સ્વામીને કહ્યું છે, અમારા ભેળું એક ગાડું ઝાખડા સુધી મોકલો. પછી આનંદ સ્વામીએ કીધું, સંગાભગત ક્યાં છે? હા મહારાજ. સંગાભગત ને કહે, જાઓ મહારાજ સુધી ઝાખડા સુધી. પછી મહારાજે ઝાખડા સુધી ભગતને હારે લીધા ગાડું બળદ હતા. અને પછી મહારાજ કે, ભગત હવે તમે પાછા વળો. ત્યારે સંઘા ભગત ગાડેથી ઉતરીને મહારાજને પગે લાગીને એમ કહેવા લાગ્યા, મહારાજ મને ગઢડે વહેલો તેડાવજો. ત્યારે મહારાજ કે, બહુ સારું, તમે પાછા વળો. એમ કહીને મહારાજ ચાલતા થયા, ને તે તો ગાડું ઊભું રાખીને મહારાજની પડખે પડખે 1.5 ઘા સુધી દોડી ગયા. પડખે પડખે હાલ્યા ગયા, એવા પ્રેમી જેવા તેવા. પછી મહારાજે ઘોડી ઊભી રાખી ને એમ કહ્યું છે, હે ભગત હવે આટલેથી આવશો નહીં, પાછા વળો. અને વડતાલમાં જેમ આનંદાનંદ સ્વામી કેમ કરજો. સારું મહારાજ. એમ કહીને તે પાછા વડતાલ ગયા. કેવા પ્રેમી એ સિદ્ધાનંદ સ્વામી. એટલે ગઢડે મને તેડાવજો એનો કહેવાનો અર્થ એવો નહીં કે ગઢડામાં એને એત હતું કે સચ્ચિદાનંદ સ્વામી બંધન હતું, પણ મહારાજ ગઢડે જાજા રીએ દર્શન ઝાઝા થાય ઈ એને મનમાં બહુ સમજાણો. એટલે હા સમજાણો, આગીને આમ યુક્તિ પ્રયુક્તિ ન કરાય. આ ભાભાઓને ધન છે ને વડોદરા જવા ઘણા તૈયાર થયા. બોલો, હું તો રાજી થઈ ગયો. હ પણ મારું ધ્યાન તો હાથ ઊંચો કરે એના ઉપર હતું જ નહીં, નો કરે એના ઉપર જ હતું. આંખોનો દોષ છે, આંખોનો દોષ છે, એમાં કઈ નહીં. અમથી અમથા પડકારા કરે ને ટાણું આવે ત્યારે પછી છે ને ગુડિયા વાળા. હજી સૌને પરસ્પર હેત છે, એ વખત ની આ એક વાત કરું છું. સૌને પરસ્પર હેત છે, માથે છે હરિરાય, હવની સાથે છે હરિરાય, તેથી આ સત્સંગમાં સુખ સદા છલકાય, સુખ સદા છલકાય. તેથી મારું તારું હતું જ નહીં, દેશ વિભાગ નહીં, એટલે દેશવાદ નહીં, દેવવાદ નહીં, એવા ગુરુવાદ પણ નહીં, એટલે કોઈ વિખવાદ પણ તે દી નહીં. હવે મહારાજ કેમ કરતા ને મહારાજને સર્વોપરી માનતા, એકમાં જ બધાનું મન ને બંધન હતું. હવે કોઈને આ દેશમાં બંધન ને કોઈને ઓલા દેશમાં બંધન, કોઈને નન્નાણીમાં બંધન તો કોઈને લક્ષ્મીનારાયણમાં બંધન. ત્યાંની જોળી માગવાનું આ કોત ન માગે, કે નન્નાની જોળી બહુ માગી, હવે લક્ષ્મીનારાયણ માગો તો કે નહીં. એમ થયું સમજાણો, બંધન વધ્યા, વાડ્યું વધી, વિખવાદ વધ્યા, એટલે અસુખ થાય. પણ મહારાજ વખતે તો મારા ભાઈ સુખનો કોઈ પાર નહીં, અહમ મમત્વ નહીં ને.
મારું તારું હતું જ નહીં, અહમ ન હતું જરાય તે દી.
મારું તારું હતું જ નહીં, અહમ ન હતું જરાય,
એવા થઈએ આપણે તો સુખ રહેશે સદા. થઈએ આપણે તો સુખ રહેશે સદા,
એવા થઈએ આપણે તો સુખ રહેશે સદા,
સુખ રહેશે સદા,
સુખ રહેશે સદા.
હવે એક રમૂજી વાત આવે છે. વળી એક વાર મહારાજ કારિયાણી હતા, ત્યાં બહુ સારો સમય થયેલો, આખો દિવસ પૂજા આલેલી. મહારાજ ફળિયામાં ઢોલિયા ઉપર વસ્ત્ર પાથરીને આભૂષણો પહેરીને આમ બેઠેલા, બધું આભૂષણ વસ્ત્ર ધારણ કરી મોટી સભા. તે સમયે અમદાવાદથી પાંચા ઓજા નામના વિપ્ર આવ્યા. એને મહારાજ પાસે આવીને ખાવાનું માગ્યું, સ્વામી નારાયણ ભોજન દીજે. એટલે મહારાજે આનંદાન સ્વામી આજ્ઞા કરી. ત્યારે આનંદ સ્વામી ને કીધો, આ બામણ ને અપાવજો સીધો. બહુ મજાની ભાષા છે. આનંદ સ્વામી વાણિયાને ત્યાં ગયા, એક રૂપિયાના સીધા દિયા, એક રૂપિયાનું સીધું વાણિયાને દેવડે. વળી બીજે દિયે નો એ વિપ્ર આવી પેટ કૂટવા માંડ્યો, ક્ષિપ્ર પેટ ઠોક્યું. મહારાજ પાસે આવી ત્યારે શ્રીજીએ પૂછ્યું, બોલાવી આનંદ સ્વામીને, કાલે તો કિયા તમને સીધા દિયા કે ન દિયા? હા, પછી આનંદ સ્વામી કહે, અમે તો વાણિયાને હાટે કબૂલ્યો હતો, કહી દીધું તું, નક્કી થઈ ગયું તું. વળી બ્રાહ્મણને કહ્યું, વાલે તમને સીધું દેવરાયું કાલે. ત્યારે બ્રાહ્મણે તે એમ કહ્યો, એ તો કાલે રાંધી ખાઈ ગયો. મહારાજ કહે, અલ્યા એક રૂપિયાનું સીધું ખાઈ ગયો, કેમ કરીને ખાઈ ગયો? મહારાજ આવું પૂછ્યું આશ્ચર્ય સાથે. પુરુષોત્તમ નારાયણને આશ્ચર્ય થયું, બોલો અનંત કોટી બ્રહ્માંડ રચ્યા એમાં મહારાજને આશ્ચર્ય ન થયું, આ ભૂદેવની વાતમાં થયું. મહારાજ કે, એક રૂપિયાનો ખાઈ ગયો, કઈ રીતે ખાઈ ગયો? કેમ જે એ વખતે એક રૂપિયાના પાંચ મણ ઘઉં મળતા, કેટલા? પાંચ મણ ઘઉં અને એક રૂપિયાનું પાંચ ગજ કાપડ મળતું, સમજાણો, અને દસ રૂપિયાનું તોલું હોનું મળતું, આવું સસ્તું. હો હા, અને એ વખતે આ એક રૂપિયાનું ખાઈ ગયો એટલે કેટલું ખાઈ ગયું છે? એટલે મહારાજ પૂછે છે, એટલું બધું કેમ જમી ગયા? ત્યારે પાંચો વિપ્ર કહે, રૂપિયાના સીધાનો શો ભાર છે, એ તો શેષ થઈ જાય, શેષ કે છે. ત્યારે શ્રી હરિ હવને આશ્ચર્ય પમાડવા એને પૂછે છો, બધાને આમ આનંદ થાય ને, એટલે કોઈ જમાડે તો તું કેટલું જાય? એ મહારાજ, કોઈ ચોરાશી કરે તો હું હવારે પાંચ શેર ઘીની કુલર ખાઈને રસોઈ બનાવવા જાઉં. કેટલી? પાંચ શેર ઘીની કુલર. ના, લોટ જુદો, પાંચ શેર ઘી કુલર, કાચા લોટ. બોલો, પાંચ શેર ઘીની કુલર ખાઈને રસોઈ બનાવવા જાઓ અને સો માણસની રસોઈ એકલો થોડી વારમાં કરી નાખું. ત્યારે મહારાજ કે, પાંચ શેર ઘીની કુલેર હવારમાં નાસ્તામાં જમો તો પંગીતમાં કેટલું જમો? એટલે તે વિપ્ર કહે, હે નાથ, હવે તો હું ગરડો થયો માટે કાંઈ જમાતું નથી, તે હાટે ગઢો થઈ ગયો, હવે કાંઈ નથી જમાતું. હવે તો 18 કે 19 શેર જેટલો જમાય છે તમારી મેર, પ્રભુ તમારો પ્રતાપ. 18-19 શેર જેવું જમાય તોય ધરાઈને ખાતો નથી. હા, એક દી ધરાઈને જમ્યો તો ધરથી. હા, રામાનંદ સ્વામી હતા જ્યારે હું ધરાઈને જમ્યો તો ત્યારે તેવા ધરાઈને નહીં ખાયા, એવું સાંભળી હસ્યા હરી રાયા. રામાનંદ સ્વામી વખતમાં એક દી ધરાઈને જમ્યો તો પછી એવું ધરાઈને કોઈએ જમાડ્યો નથી. આમાં ક્યાંક જમાડે, ભૂખ મરો આવે. પછી શ્રી હરિ આનંદાનંદ સ્વામીને કહ્યું કે આને જમાડો. પછી સ્વામીએ મહારાજની આજ્ઞા મુજબ વિપ્ર પાંચા ઓજાને બીજે દિવસે એને જોઈએ તેટલું જમાડ્યું. બોલો, પછી ભૂદેવ મહારાજ પાસે આવ્યો, પેટ પેટ બતાવીને મહારાજને કે, મહારાજ તમે માનો ન માનો, આ તમારા સાધુ આનંદાનંદ બહુ મોટા છે, બહુ મોટા છે. મહારાજ કે, કેવી રીતે મોટા જાણે? મારું પેટ જો, એણે મોટું કર્યું, બહુ મને જમાડ્યો, પેટ ભરીને જમાડ્યું, માટે બહુ મોટા છે. એટલે સાંભળો, આનંદાનંદ સ્વામીનો મહિમા થયો ભૂદેવને, જમાડ્યા બહુ ને, એટલે તારે પછી આજે આવાનું પેટ કોણ ભરે આવા સાધુ સિવાય, પણ ધન્ય છે એ ભૂદેવને, પણ ધન્ય છે પાછા ઓજાને.
મળ્યા પ્રગટ હરિરાય,
એને મળ્યા પ્રગટ હરિરાય,
એને મળ્યા પ્રગટ હરિરાય,
એને મળ્યા પ્રગટ હરિરાય.
ભક્ષાળી તો ખરા, એ તો પ્રગટ પ્રભુનો જોગ કંઈ થાય. માટે પાછા ઓજાને પણ આપણે વંદન કરીએ. અત્રે અમે કથાને વિરામ આપીએ છીએ. સહજાનંદ સ્વામી મહારાજ.